أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد، وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. السلام عليكم ورحمة الله وبركاته. આપણી ચર્ચા સુરતુલ હદીદ ઉપર ચાલી રહી છે. આ સૂરા ઉપર આવું તે પહેલાં થોડુંક કુરાન ઉપર ડિસ્કસ કરીશ. કુરાન એ મજીદને સમજવા માટે બે એપ્રોચીસ છે. પહેલું છે એકેડેમિક એપ્રોચ, કે જેમાં અરેબિક લેંગ્વેજ શીખવું પડે છે, અને કુરાનમાં જે ભાષાનો અર્થ છે તેને કહે છે અન્ડરસ્ટેન્ડિંગ લિંગ્વિસ્ટિક ઇન્ફોર્મેશન. કુરાનમાં આપણે જોશું તો અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ ઘણા મેટાફોર્સ, ઘણી કહેવતો અને ઘણા સરખામણા નાખ્યા છે કે જેના ઉપર મુફસ્સિરીન ઊંડો વિચાર કરે છે. દાખલા તરીકે સુરતુલ બકરાનું એક્ઝામ્પલ આપું કે આયા નંબર 10માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે, فِي قُلُوبِهِمْ مَرَضٌ فَزَادَهُمُ اللَّهُ مَرَضًا وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ بِمَا كَانُوا يَكْذِبُونَ. આ લોકોના કલ્બમાં એક બીમારી છે અને અલ્લાહે તેઓની બીમારીને વધારી નાખી છે, અને એ લોકોએ જૂઠું અને છેતરપિંડીના થકી એક દુઃખદાયક અઝાબ ને લાયક થશે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા મુનાફિકીનના બારામાં કહે છે કે જે લોકો બે ચહેરાના ઇન્સાન છે, લોકો તેઓને સમજી નથી શકતા, બહારથી મીઠી જબાન અને કબૂલાત કરશે પણ અંદરથી ઘણા જ વેરીલા, રિવેન્જફુલ અને ખતરનાક ઇન્સાન હોય છે કે જે લોકોને ઘણું જ નુકસાન આપી શકે છે. કુરાનને સમજવા માટે બીજો એપ્રોચ છે રૂહાની અને સાયકોલોજિકલ એટીટ્યૂડ. આજના બચ્ચાઓ કુરાનનું હિફ્સ કરી શકે છે પણ કુરાનને સમજવું ઘણું જ અઘરું છે. એની માટે આખી જિંદગીની કોશિશ અને સ્ટ્રગલની જરૂર છે. પહેલાં આપણે વિચાર કરીએ કે આપણે શા માટે કુરાનને સ્ટડી કરી રહ્યા છીએ. કુરાનને આપણે સ્ટડી એટલે કરીએ છીએ કે આપણને એમાંથી ગાઈડન્સ મળે છે. કુરાને મજીદ એક હિદાયતની કિતાબ છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ આપણને જિંદગીમાં ઘણા ચોઇસીસ આપ્યા છે. દાખલા તરીકે સવારના હું ખાટલામાં પડી રહું કે ઉઠી જાઉં એ મારી ચોઇસ છે, કે મને ઉઠવું છે કે નથી ઉઠવું. બીજું કે ક્યાંક કંઈક એવો બનાવ બન્યો હોય તો તમારી આપણી પાસે બે ચોઇસ હોય કે હું એ તરફ નજર કરું કે નીચે નજર કરું. ત્રીજું, કોઈક તમને એવો બોલે તમારી સામે તો તમારી પાસે બે ચોઇસ હોય કે હું એને જવાબ આપી દઉં કે પછી શાંત રહું. હું આવી રીતે કમાણી કરું કે બીજો કોઈ ધંધો કરું. હું આ લોકો સાથે દોસ્તી રાખું કે આ દોસ્તોને મૂકી દઉં. હું આ વોટ્સએપના મેસેજનો જવાબ આપું કે નહીં. આ બધા ચોઇસીસ છે આપણી જિંદગીમાં. તમે જોશો તો આખા દિવસમાં આપણી કેટલા બધા ચોઇસીસ આપણી સામે હોય છે. આના જવાબો ક્યારે એવા મુશ્કેલના જવાબો, એવા મુશ્કેલના ચોઇસીસ આવે છે ત્યારે કુરાને મજીદ આપણને ગાઈડ કરે છે. આપણે અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે માંગીએ છીએ કે આપણને તૌફીક આપે અને તાકાત આપે કે આપણે જિંદગીમાં કરેક્ટ ચોઇસીસ કરી શકીએ. દાખલા તરીકે કોઈ કહે કે વિવાહ કરવા માટે હું હમણાં તૈયાર નથી, 10 વર્ષ પછી કરીશ. હવે સવાલ એ ઊભો થાય છે કે શું છે કે જે એને રોકે છે. કુરાન આપણને કરેક્ટ ચોઇસીસ કરવા માટે ગાઈડ કરે છે. આપણે કાંઈ પણ વિચાર કરીએ તો તેને અમલમાં મૂકવું, કારણ કે શૈતાન આપણે કહે છે કે ઉતાવળ શું છે, હજી તો ઘણો ટાઈમ છે, આપણે ખબર છે કે આપણે આવતીકાલની પણ ખબર નથી. શૈતાન ક્યારે પણ આપણી હિફાઝત નહીં કરે, એ ચાલુ દિલોમાં વસવસા નાખશે. કુરાન આપણને શૈતાનના વસવસાથી પણ બચાવે છે. હવે આપણે સૂરતુલ હદીદ તરફ વળીએ. ગયા વખતે આપણે પહેલી ત્રણ આયતો પૂરી કર્યા અને ચોથી આયત ઉપર હતા. હું તમને જલ્દીથી એનું રીકેપ કરું છું અને ત્યારબાદ આપણે ચોથી આયત ઉપર આવશું. પહેલી આયતમાં આપણે ચર્ચા કર્યા કે જમીન અને આસમાનમાં જે મખલૂક છે તે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની તસબીહ કરે છે, અલ્લાહને યાદ કરે છે. બીજી આયતમાં અલ્લાહ ફરમાવે છે કે જમીન અને આસમાનની બાદશાહત અલ્લાહની છે, મોત અને હયાતનો માલિક પણ તે જ છે અને દરેક વસ્તુ ઉપર તે પૂરો કાબુ ધરાવે છે. બધા આલમીનમાં તેનું પાવર ફેલાયેલું છે. અને પછી આયા નંબર 3માં ફરમાવે છે હુવલ અવ્વલુ વલ આખિરુ વઝાહિરુ વલ બાતિનુ વહુવા બિકુલ્લી શયઇન અલીમ. પહેલો પણ અલ્લાહ છે અને છેલ્લે પણ અલ્લાહ છે, જાહિર પણ છે અને છુપેલો પણ છે અને બધી વસ્તુનો જાણકાર છે. આપણે આપણી જિંદગીમાં દિવસ શરૂ કરીએ છીએ તો અલ્લાહના નામથી, અને રાતના પણ જ્યારે સુવા જઈએ છીએ ત્યારે પણ આપણે અલ્લાહ સુબહાનહુ વ તઆલાને યાદ કરીએ છીએ, દુઆઓ પડીએ છીએ, સુરાઓ પડીએ છીએ, અને આખા દિવસમાં પણ આપણે તેને યાદ કરીએ છીએ. હવે આપણે જોઈએ કે આપણે આપણા આખા દિવસમાં તેની ખુશી માટે શું કરીએ છીએ. નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામ કાબાની છેલ્લી ઈંટ ગોઠવીને કાબા તરફ એક જ નજરથી જોઈ રહ્યા હતા. એના મોઢા ઉપર ખુશી હતી. અલ્લાહ સુબહાનહુ વ તઆલા નબી ઇબ્રાહીમને પૂછે છે, યા ઇબ્રાહીમ, તમે ખુશ છો? ઇબ્રાહીમ અલૈહિસ્સલામ જવાબ આપે છે કે યા અલ્લાહ, હું બહુ જ ખુશ છું. અલ્લાહ કહે છે, યા ઇબ્રાહીમ, કાબા તો ફક્ત એક કોન્ક્રીટ સ્ટ્રક્ચર છે, એક સિમેન્ટનું ઘર છે. તમે ખુશ ત્યારે થાવ કે જ્યારે તમે એ લોકો માટે શેલ્ટર બનાવો કે જેની પાસે ઘર નથી. તમે ખુશ ત્યારે થાવ કે જ્યારે તમે યતીમોને જમાડો. તમે ખુશ ત્યારે થાવ કે જ્યારે તમે એવાનો હાથ પકડો, એવાને તમે સહારો આપો કે જેનું દુનિયામાં કોઈ નથી. હવે આપણે આયા નંબર 4 ઉપર આવીએ. આપણે ચાલુ કર્યા હતા ગયા વખતે, ફક્ત એનું ટ્રાન્સલેશન આપું છું કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આયા નંબર 4માં સમજાવે છે કે તે એ જ છે કે જેણે આ જમીન અને આસમાનને 6 દિવસોમાં ખલક કર્યા અને અર્શ ઉપર પોતાની સત્તા જમાવી. એને બધું ખબર છે કે શું જમીનમાં દાખલ થાય છે અને શું એમાંથી બહાર નીકળે છે. આસમાનમાંથી જે ઉતરે છે અને આસમાન તરફ જે જઈ રહ્યું છે તેની પણ તેને ખબર છે. અને જ્યાં પણ તમે હો તો તે તમારી સાથે ને સાથે જ હોય છે, અને તમે જે કંઈ કરી રહ્યા છો તેને અલ્લાહ જોઈ રહ્યો છે. 6 દિવસોમાં તેને જમીન અને આસમાનને પૈદા કર્યા. યૌમનું શબ્દનું મિનિંગ થાય છે અરેબિકમાં દિવસ, પણ એના ઘણા મિનિંગ્સ છે. અમુક ઠેકાણે એ દિવસ માટે વપરાય છે, પણ અમુક ઠેકાણે એ યૌમનું મિનિંગ થાય છે મુદ્દત, એક પીરિયડ ઓફ ટાઈમ કે જેની લંબાઈ મિલિયન્સ ઓફ યર્સ, હજારો વર્ષો એનું પણ થઈ શકે છે. આવા એક્સપ્રેશન આપણે બીજી આપણી પોતાની ભાષાઓમાં પણ ઘણી વખતે કરીએ છીએ કે આ આ કામને તો એટલું લાંબુ ચાલ્યું કે એનો કોઈ હિસાબ જ નથી. પણ જોવા જઈએ તો પાક પરવરદિગાર તો કુન ફયકુનનો માલિક છે, તે જો ચાહે તો એક જ પલમાં આખી દુનિયા ખલ કરી શકે છે, પણ જો એ એક પલમાં આખી દુનિયા ખલ કરે તો એની જે ડિવાઇન ગ્લોરી છે ને, એની જે હિકમા છે, એમાં ખલલ પહોંચે છે. તેણે તો આ હિકમાથી આ દુનિયાને સ્ટેજીસમાં ખલ કરી છે. આ આયતના બીજા ભાગમાં ફરમાવે છે કે જે જે વસ્તુ જમીનની અંદર દાખલ થાય છે અને જે વસ્તુ જમીનની બહાર નીકળે છે તેની અલ્લાહને ખબર છે. જે જે વસ્તુ આસમાનની નીચે આસમાનથી નીચે આવે છે અને જે વસ્તુ જમીનથી ઉપર આસમાન તરફ જાય છે તેનું પણ તે જાણકાર છે. આપણે જોઈએ કે જમીનમાં શું શું દાખલ થાય છે. પહેલું છે કે વરસાદના ટીપાઓ કે જેનો આપણી પાસે કોઈ દિવસ હિસાબ જ નથી, અલ્લાહ પાસે એનો પણ હિસાબ છે. બીજું અનાજ, ફળ, ફૂલો એ બધાને ઉગાડવા માટે જ્યારે ફાર્મર સીડ્સ નાખે છે, બિયા નાખે છે, તો એ જમીનની અંદર જાય છે. ત્રીજું છે ઇન્સેક્ટ્સ, અમુક એવા જંતુઓ છે કે જે જમીનની અંદર રહેતા હોય છે. ચોથું ઝાડના મૂળિયા, ઝાડના જે રૂટ્સ છે તે પાણીની તલાશમાં જમીનની અંદર તમે જોશો તો ફેલાયેલા છે. પાંચમું સોનાની, હીરાની, કોલસાની ખાણ, આપણે માઇન્સ કહીએ છીએ ઇંગ્લિશમાં, એ બધી જમીનની અંદર હોય છે. અમુક વખતે અમુક ખજાનાઓ પણ દાટેલા હોય છે અને તે પણ જમીનની અંદર દાટેલા હોય છે. સાતમું મૈયતો, ડેડ બોડીઝ, ઇન્સાનની હોય કે જાનવરોની હોય, આ બધી ડેડ બોડીઝ તમને આપણને જમીનની અંદર મળશે. અમુક કીડીઓ છે કે જે પોતાના ઘરને પણ જમીનની અંદર બનાવે છે અને તેમાં તેઓ ઘણું જ પોતાનું ખોરાક ભરી રાખે છે કે જ્યારે વરસાદના દિવસો આવે છે અને તેઓને કોઈ ખોરાક નથી મળતું તો તે અંદરનું જે ખોરાક બચાવેલું હોય છે એમાંથી તે આખી કોમ એના ઉપર ખાય છે. અમુક પ્લાન્ટ્સ હોય છે તે પણ જમીનની અંદર ઉગે છે, દાખલા તરીકે પોટેટોસ છે. બટેટા આપણે ઉગાડવા હોય તો બટેટા એ જે ફ્રૂટ છે એ જમીનની અંદર ઉગે છે, એના ભલે બહારે તમે એના પાંદડા અને ડાળીઓ જોશો. એવી જ રીતે અહીં મોહોગો, કસાવા આપણે કહીએ છીએ, એ પણ જમીનની અંદર ઉગે છે. પાણીના ફુવારા, પાણીની નાની નાની નદીઓ, આ બધું જ્યારે નીકળે છે તો એ જમીનની અંદરથી પાણી નીકળે છે. વોલ્કેનોઝ છે, અમુક ગેસીસ છે એવા કે જે જમીનની અંદર હોય છે. જ્યારે સૂરજ સવારના ઉગે છે અને એના જે કિરણો હોય છે, એના જે રેઝ હોય છે, તો અમુક એના રેઝ છે જમીન એને ચૂસે છે અને તેમાંથી તે ઝાડોને જિંદગી આપે છે. બીજું મીટિયોર્સ કે છે કે જે આપણી દુનિયા છે એમાં અમુક ભાગ એના છૂટા પડી જાય છે અને તે એટમોસ્ફિયરમાં ઉડતા હોય છે, તો અમુક એવા મીટિયોર્સ છે કે જે જમીનમાં આવી જાય છે અને જમીનની નીચે દટાઈ જાય છે. બીજું ખરતા સિતારાઓ, આપણે જ્યારે આસમાન તરફ જોઈએ તો આપણે એમ લાગે કે અમુક સિતારાઓ ખરે છે, એ સિતારાઓને પણ જમીન ચૂસી લે છે. આ તો ફક્ત થોડાક જ એક્ઝામ્પલ હું એ મેચ કરી, શું શું દાખલ બીજું દાખલ થઈ રહ્યું છે તેનો તો આપણને અંદાજો પણ નથી. હવે જોઈએ કે આસમાન તરફ શું જાય છે. પહેલું છે ફરિશ્તાઓ, ફરિશ્તાઓ હંમેશા આસમાન તરફ જતા હોય છે, જમીન ઉપર આવે છે પણ પછી તરત જ આસમાન તરફ જાય છે. ઇન્સાનની રૂહ એ પણ આસમાન તરફ જાય છે, ઇન્સાનના જે સારા અમલ છે, અમલુ સ્વાલેહાત કહે છે, તે આસમાન તરફ જાય છે. જુદી જુદી જાતના પંખીઓને આપણે જોશું તો તેઓ આસમાન તરફ ઉડતા હોય છે. બીજું આ જ્યારે વરસાદ પડે છે અને પછી જ્યારે તડકો આવે છે તો તો એનું ઓલું વરાળ થાય છે, એની વેપર થાય છે અને એના વાદળા બને છે, એ બધા આસમાન તરફ જાય છે. એટલી બધી વસ્તુઓ છે કે આપણે એનો ઇલ્મ પણ નથી કે કઈ કઈ વસ્તુ આસમાન તરફ જઈ રહી છે. જો આના ઉપર આપણે ખાલી ઊંડો વિચાર કરીએ કે એક પળમાં કેટલી વસ્તુઓ જમીન ઉપર આવે છે અને કેટલી વસ્તુઓ આસમાન તરફ જાય છે કે જેનો કોઈ હિસાબ જ નથી, અને અલ્લાહ સુબહાનહુ વ તઆલાને આ બધી વસ્તુઓનો ઇલ્મ છે. અલ્લાહને ખરેખર અલ અલીમ કહીએ છે. અને પછી આ આયતની આખરમાં અલ્લાહ કહે છે વહુવા માઅકુમ અયનમા કુંતુમ વલ્લાહુ બિમા તઅમલુન બસીર. એ પાક સાથ તમારી સાથે જ છે, જ્યાં જ્યાં તમે છો એ તમારા બધા કામોથી પણ વાકેફ છે અને એ તમારી સાથે હર પલ છે. જ્યારે આપણે કંઈ ન હતા, એક માટીના ફક્ત કણ હતા, ત્યારબાદ માના પેટમાં આપણી ખિલકત થઈ, અલ્લાહ આપણી સાથે ને સાથે જ છે અને બરસતમાં પણ આપણી સાથે હશે. તેને કેમ આપણા બારામાં ખબર ન હોય? આ એક કારણ છે કે આપણા કલ્બમાં હંમેશા અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો ખોફ રહેશે. આ કોઈ વાર્તા નથી, આ એક હકીકત છે. આપણા દિલોમાં સુકૂન પણ એ જ આપે છે કે એ આપણી જિંદગીના દરેક પલમાં એ આપણી સાથે છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને વાજિબાતનું પણ ભાન કરાવે છે. નબી મૂસા અલૈહિસ્સલામ પૂછે છે, યા અલ્લાહ હું તમને કેમ શોધી શકું? તો જવાબ આપે છે કે જ્યારે તમે મને શોધવાની કોશિશ કરશો તો હું તમને જરૂર મળીશ. પછી આયા નંબર 5માં અલ્લાહ ફરમાવે છે, લહુ મુલ્કુ સમાવાતિ વલ અર્ઝ વ ઇલા તુરજઉલ ઉમૂર. આસમાન અને જમીનની બાદશાહત તેની જ છે અને દરેક વસ્તુ અને દરેક અફેર્સ જે આ દુનિયામાં થઈ રહ્યા છે, દાખલા તરીકે ગેલેક્સીસ છે, એ લોકો પોતાના પ્લેનેટ્સ છે, એ પોતાના ઓલા વર્તુળમાં ફરે છે, સોલાર સિસ્ટમ છે, આ બધા અફેર્સ ફરી તેના તરફ જ પાછા વળશે. આસમાનમાં જે જે ચાંદ છે, સૂરજ છે, સિતારાઓ છે, ગેલેક્સીસ છે, જમીનમાં પહાડો, દરિયા, જાનવરો, જિન્નાત, ઇન્સાન, એ ખિલકત કે જે જોવામાં નથી આવતી તે પણ અલ્લાહના હુકમ અને કરમ ઉપર નભે છે. આ બધું એક વખત જ્યારે દુનિયા ખલાસ થશે તો આ બધું અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફ પાછું વળશે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ બધાની શરૂઆત છે અને આ બધાની એન્ડ પણ એ જ છે. જે જે વસ્તુ ખલક કરવામાં આવી તે બધી વસ્તુઓ તેના તરફ પાછી વળશે. હવે આપણે વર્સ નંબર 6માં આવીએ. આ પહેલી 6 આયતો છે આ સૂરાની કે જેમાં 20 સિફતો અલ્લાહ સુબહાનહુ વ તઆલાની મેન્શન કરવામાં આવી છે. આયા નંબર 6માં અલ્લાહ કહે છે, યુ લીજુ લૈલ ફી નહારી વ યુ લીજુ નહાર ફી લૈલ વહુવા અલીમુન બિઝાતિ સુદૂર. તે રાતને થોડીક ઘટાડીને દિવસમાં દાખલ કરે છે અને દિવસને ઘટાડીને રાતમાં દાખલ કરે છે અને આપણા કલ્બની અંદરની વાતોથી પણ તે પૂરો વાકેફ છે. રાત અને દિવસમાં દરરોજ થોડો થોડો સમયનો ફેર થાય છે, ભલે પછી 5-5 મિનિટ હોય કે 3-3 મિનિટો હોય, અને એવી રીતે 4 સિઝન્સ થાય છે. જેવી રીતે ઠંડીની મોસમ હોય છે, એના પછી સ્પ્રિંગ આવે છે, એના પછી સમર આવે છે અને ફરી ઓટમ આવે છે. આ 4 સિઝનો આના થકી થાય છે. રાત અને દિવસમાં થોડો થોડો ફેરફાર થતો જાય છે. ગરમીમાં આપણે જોશું તો દિવસો લાંબા હોય છે અને ઠંડીમાં દિવસો ટૂંકા હોય છે. આમાં પણ અલ્લાહની ઘણી જ રહેમત અને નેમત છુપાયેલી છે. ઇમામ અલી અલૈહિસ્સલામ તેના એક સહાબીને કહે છે કે જ્યારે તમને અલ્લાહ સુબહાનહુ વ તઆલાને તેની મહાન સિફતોથી પુકારવું હોય તો તમે આ સૂરતુલ હદીદની પહેલી 6 આયતોની તિલાવત કરો અને સૂરતુલ હશ્રની છેલ્લી 4 આયતો પઢો. પછી અલ્લાહ પાસે હાથ ઊંચા કરીને કહો કે યા અલ્લાહ, આ તારી શાન છે અને તમારી હાજતને માંગો. જો અલ્લાહની મરજી હશે તો જરૂર તમારી દુઆને, તમારી હાજતને અલ્લાહ કબૂલ કરશે. અને આ આયતની આખરીમાં અલ્લાહ કહે છે વહુવા અલીમુન બિઝાતિસ સુદૂર, તે તમારી બધી છુપી બાબતોથી વાકેફ છે. દરેક ઇન્સાનના બ્રેઇનમાં 3 લેયર્સ હોય છે. કોન્શિયસ માઇન્ડ હોય છે, સબકોન્શિયસ માઇન્ડ છે અને અનકોન્શિયસ માઇન્ડ. આ 3 લેયર્સ હોય છે. આપણા જે અનકોન્શિયસ માઇન્ડ છે કે જેની બાબતો તો આપણને પણ નથી ખબર, કે જે ટોટલી છુપાયેલી બાબતો છે તેની પણ અલ્લાહને ખબર છે. આમાં જો ઊંડાણમાં આપણે વિચાર કરીએ તો આપણે ક્યારેય પણ અલ્લાહ સામે દેખાવ પણ નહીં કરી શકીએ. આપણે અમુક વસ્તુ ભૂલી જશું પણ અલ્લાહ સાથે કોઈ ટાઈમ કે જગાનો કોન્સેપ્ટ જ નથી. તેની સામે તો આપણી આખી જિંદગી છે. એ એક જ વખતમાં આપણી આખી જિંદગીને જોઈ શકે છે. આપણે જો દિવસમાં 10 વખત કહીએ ઇયાક નઅબુદુ વ ઇયાક નસ્તઈન, અમે તારી જ ઈબાદત કરીએ છીએ અને તારી જ મદદ માંગે છે, પણ આપણે બીજા લોકો ઉપર પણ કેટલો ભરોસો કરી નાખીએ છીએ. અલ્લાહ તો આપણી આખી જિંદગીને જોઈ રહ્યો છે. ઇન્નહુ અલીમુન બિઝાતિસ સુદૂર, દરેક છુપી બાબતોને પણ તે જાણે છે. આના ઉપર જો વિચાર કરીએ તો આપણી આખી જિંદગી આપણે ચેન્જ કરી શકીએ. આપણે અલ્લાહ બધાને તૌફીક આપે કે આપણે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની મારિફા મેળવીએ અને અલ્લાહની કુરબત મેળવી શકીએ. હવે હંમેશ મુજબ હું એક સ્ટોરી કરીશ અને પછી આજના ટોકને પૂરું કરીશ. ઘણા વર્ષો પહેલા ઇટલીના એક નાના ગામમાં સુલેમાન કરીને એક વેપારી એની ફેમિલી સાથે રહેતો હોય છે. એક વખત એના ધંધામાં ખોટ આવે છે તો તેને પૈસાની સખત જરૂર પડે છે. તો એ એક મની લેન્ડર હોય છે કે જે પૈસા વ્યાજ ઉપર આપતો હોય છે, ઇન્ટરેસ્ટ ઉપર. તેની પાસેથી એ થોડાક પૈસા ઉધાર લે છે. આ જે પૈસા ઉધાર આપતો હતો જે માણસ, તે ઘણો જ બુઢો હતો, ઝઈફ હતો અને દેખાવમાં પણ ઘણો જ અગલી હતો, કદરૂપો હતો. હવે આ મની લેન્ડરની નજર સુલેમાનની ખૂબસૂરત દીકરી ઉપર પડી અને એની દાનત બગડી. સુલેમાનને કહે છે કે જો તું મારા નિકાહ તારી દીકરી સાથે કરાવી આપ તો હું તારા કર્જાને માફ કરી નાખીશ. સુલેમાન અને તેની દીકરી આ પ્રપોઝલથી ડરી જાય છે. પૈસા ઉધાર આપનારો આપવાવાળો સુલેમાનને કહે છે કે હું એક બંધ કોથળીમાં 2 નાના પથ્થર રાખીશ, એક કાળો પથ્થર હશે અને એક સફેદ. જો તારી દીકરી કાળો પથ્થર ઉપાડશે, કેમ કે એ આંખ બંધ કરશે અને એ કોથળીમાં હાથ નાખીને પથ્થર ઉપાડશે, જો તે કાળો પથ્થર ઉપાડશે તો તેને મારી સાથે નિકાહ કરવા પડશે, પણ હું તારો કરજો માફ કરી નાખીશ. અને જો તે સફેદ પથ્થર ઉપાડશે તો તારી દીકરી પણ બચી જશે, હું એની સાથે નિકાહ નહીં કરું અને હું તારો કરજો પણ માફ કરીશ. અને જો તમે આ ગેમમાં જોઈન નહીં થાવ તો તમને અમે જેલમાં મોકલી દઈશું. અને તમને બંનેને મારા ગાર્ડનમાં આવવું ખપશે. બંને બાપ દીકરી એ મની લેન્ડરના ઘરે જાય છે અને એના બાગમાં, એના ગાર્ડનમાં ઊભા હોય છે. એના ગાર્ડનમાં એ જુએ છે બંને કે એક પાથ હોય છે, એક રસ્તો, ચાલવાનો રસ્તો હોય છે કે જેના ઉપર કાળા પથ્થર હોય છે અને સફેદ પથ્થર હોય છે. એ થોડાક પોલીસ ઓફિસર્સને પણ બોલાવ્યો હોય છે આ મની લેન્ડર. હવે આ વેપારી હોય છે આ મની લેન્ડર, એ એક કોથળી ઉપાડે છે ને એમાં બે પથ્થર નાખે છે. સુલેમાનની દીકરી હોય છે એ બહુ જ શાર્પ મગજની હોય છે. એ જોતી હોય છે કે આ મની લેન્ડર શું કરે છે. એ જોઈ છે કે એ એક કોથળીમાં બે કાળા પથ્થર નાખી દે છે. એ એક કાળું ને એક સફેદ નથી નાખતો, દૂરથી જોવે છે તે. હવે આ કોથળી એ છોકરીની પાસે આવે છે અને એને કહે છે કે તું આમાંથી એક પથ્થર ઉપાડ. હવે આમાં ત્રણ સવાલો છે. જો એ પથ્થર, કેમ કે એ તો જોઈ લીધી હતી કે બે બંને પથ્થર કાળા છે, તે કોઈ પણ પથ્થર ઉપાડશે તો એને એની સાથે નિકાહ કરવો ખપશે, ભલે એના બાપનો કરજો માફ થઈ જશે. જો છોકરી આમાંથી પથ્થર ઉપાડવાની મનાઈ કરે તો એનો બાપ જેલમાં જાય. જો એ છોકરી બોલે કે આ મની લેન્ડરે રમત રમી છે અને વેપારીને જૂઠો પાડે તો પણ એને પ્રોબ્લેમ થઈ જાય. અને ત્રીજું છે કે છોકરી એ કાળા પથ્થરને ઉપાડી લે અને એના બાપને આ કરજામાંથી અને જેલની સજાથી બચાવી શકે. હવે જો છોકરીએ શું કર્યું, એટલી શાર્પ છોકરી હતી, એ પહેલાં અલ્લાહ પાસે દુઆ કરે છે અને પછી એનો હાથ એ બેગની અંદર નાખે છે અને જેવો એના હાથમાં પથ્થર આવે છે તો એ પથ્થરને જોતી નથી, પણ જાણે એવો દેખાવ કરે છે કે એ પોતે લપસી જાય છે અને એના હાથમાંથી પથ્થર ઉડી જાય છે અને જ્યાં એ પથરાઓનું ઓલું જે પાથવે હોય છે એની સાથે એ પથ્થર મિક્સ થઈ જાય છે. છોકરી એના કપડાં ખંખેરીને ઊભી થઈ જાય છે અને કહે છે કે હું કેટલી ક્લમઝી છું, પથ્થર મારા હાથમાંથી છટકી ગયો. અને મની લેન્ડરને કહે છે પણ એનો વાંધો નથી, કારણ કે તે તો બે પથ્થર નાખ્યા હતા, સફેદ અને એક હતું કાળું. મારા હાથમાંથી પથ્થર પડી ગયો અને હું એ કલરને જોઈ નથી, પણ તું બીજો જે પથ્થર બેગમાં રહી ગયું છે એને જોઈને તને ખબર પડી જશે કે મારા હાથમાં કયું પથ્થર આવ્યું હતું, કારણ કે એક સફેદ હતું અને એક કાળું હતું. હવે આ મની લેન્ડરને એમ થયું કે જો હવે હું બોલી નાખીશ તો હું જૂઠો પડીશ. તો એ મની લેન્ડરને કહેવું પડે છે, કારણ કે કોથળીમાં પણ કાળો જ પથ્થર હતો, તો એ તો કહેવાય, એનું વાત જ સાચી હતી છોકરીને કે જાણે એને સફેદ પથ્થર ઉપાડ્યું છે, નહીં તો એની જ બે ઇજ્જતી થાત અને સુલેમાનનું કરજો માફ થઈ જાય છે અને છોકરી પણ બચી જાય છે. બસ આખિરમાં દુઆ છે કે પાક પરવરદિગાર આપણા તથા આપણા માવિત્રોના ગુનાહોને માફ કરે. આ કોવિડ બીમારીથી આખી દુનિયામાં લોકો ઘણા ડરથી રહે છે, કેટલાના મોત થાય છે, કેટલા તકલીફોમાં છે. એ પાક પરવરદિગાર આ બીમારીને હવે તું દૂર કર અને લોકોના દિલોમાં સુકૂન આવે. આપણા જમાનાના ઇમામને તું ઝુહૂર ફરમાવ અને અમને તેના મદદગારોમાં સામેલ કર. અમારી નાની નાની જે ઇબાદતો કરીએ છીએ તે તું અમારી કબૂલ કરજે. والسلام عليكم ورحمة الله وبركاته. ربنا تقبل منا إنك أنت السميع العليم.